અયુબનું પુસ્તક 16મો અધ્યાય, ત્યારે અયુબે પ્રત્યુત્તર આપ્યો કે મેં એવી ઘણી વાતો સાંભળી છે, તમ સર્વ કંટાળો ઉપજે એવો દિલાસો આપનાર છો, શું નકામા શબ્દોનો અંત આવે કે ઉત્તર આપવાને તને શું ઉશ્કેરે છે? તમારી પેટે હું પણ બોલી શકું છું, જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત તો હું તમારી સાથે ટાયલું કરત, તમારી સામે મારું માથું ધુણાવત, પણ મારા મુખથી હું તમને હિંમત આપત અને મારા હોઠોનો દિલાસો ઠંડક વાળત. જો કે હું બોલું છું તો પણ મારો ખેદ ઠંડો થતો નથી, અને જો કે હું સહન કરું તો પણ મને કેવી રીતે આરામ થાય? હવે તેણે મને વ્યાકુળ કર્યો છે, મારો સઘળો સંગાથ ત્યાં ઉજ્જળ કર્યો છે, ત્યાં મને કરમાવી નાખ્યો છે, એ જ મારી વિરુદ્ધ સાક્ષી છે, અને મારી દુર્બળતા મારી વિરુદ્ધ ઉઠીને મારે મોઢે ચડીને સાક્ષી પૂરે છે. તેણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે, તેણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે, મારો વેરી પોતાની આંખો મારી સામે કરડી કરે છે, તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પહોળું કર્યું છે, મેણા મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે, તેઓ મારી વિરુદ્ધ એકઠા થાય છે. ઈશ્વર મને અધર્મીઓને હવાલે સોંપી દે છે અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે. હું સુખચેનમાં હતો ત્યારે તેણે મને કચડી નાખ્યો, હા તેણે મને ગરદેનેથી પકડીને અફાળી ચૂરો કર્યો છે, તેણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે, તેના ધનુર્ધારીઓએ મને ચોગરદમ ઘેરી લીધો છે, તે મારું હૃદય ફાડી નાખે છે અને દયા રાખતો નથી, તે મારું પિત્ત જમીન પર ઢોળે છે, તે તોડફોડ કરીને મને ભાંગી નાખે છે, તે મહાવીરની પેઠે મારા પર ધસે છે, મેં મારા શરીર પર ટાટ સીવ્યું છે અને મારું સિંહ ધૂળમાં સગોળ્યું છે, જો કે મારા હાથથી કંઈ બળાત્કાર થયો નથી અને મારી પ્રાર્થના શુદ્ધ છે, તો પણ રુદન કરીને મારું મોં લાલ ચોળ થઈ ગયું છે અને મારા પૂપચા પર મોતની છાયા છવાયેલી છે. હે પૃથ્વી, મારું રક્ત ન સંતાળ અને મારી બૂમ અટકી ન પડો, જુઓ હમણાં જ મારો સાક્ષી આકાશમાં છે અને મારો સાહેબ ઉચ્ચ સ્થાને છે, મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે પણ મારી આંખ દેવ આગળ આંસુઓ રેડે છે, એ માટે કે દેવ માણસના વાજબી હકને તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે, કેમ કે થોડા વર્ષ વીતશે ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહીં તે માર્ગે હું જઈશ. અયુબ 17મો અધ્યાય. મારો દમ ક્ષીણ થયો છે, મારું આયુષ્ય સમાપ્ત થયું છે, મારે માટે કબર તૈયાર છે, નિશ્ચય મારી પાસે તો ઠઠ્ઠાકોરો છે અને તેમની ખીજવણી પર મારી નજર જાથું રહે છે. હવે કોલ આપ અને મારો જામીન તું જ થા, મને કોણ તાળી આપશે? કેમ કે તું તેઓના હૃદયને સમજણ પડવા દેતો નથી, માટે તું તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશે નહીં. જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે તેના છોકરાની આંખો પણ ક્ષીણ થશે. તેણે મને લોકોની કહાણી રૂપ બનાવ્યો છે, હું તેઓના ખુલ્લા ધિકારને પાત્ર થયો છું. શોકથી મારી આંખો ઝાંખી થઈ છે અને મારા બધા અવયવો આભાસરૂપ થયા છે. સદાચારી માણસો એથી વિસ્મય પામશે અને નિર્દોષ જનો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે, તો પણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે. પણ તમે બધા પાછા વળીને આવો જોઈએ તો ખરા, મને તો તમારામાં એકે બુદ્ધિમાન પુરુષ જણાતો નથી. મારું આયુષ્ય વીતી ગયું છે, મારા મનોરથ નિષ્ફળ થયા છે, મારા હૃદયના વિચારો પણ વ્યર્થ ગયા છે. તેઓ રાતનો દિવસ બનાવે છે, તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે, જો સેવોલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય, જો મેં અંધારામાં મારો પલંગ બિછાવ્યો હોય, જો મેં કોહવાને એમ કહ્યું હોય કે તું મારો બાપ છે અને કીડાને એમ કહ્યું હોય કે તું મારી મા તથા મારી બહેન છે, તો પછી મારી આશા ક્યાં રહી અને મારી આબાદીને કોણ જોશે? તે સેઓલની ભૂંગળો સુધી ઉતરી જશે, ત્યાં ગયા પછી ધૂળમાં આરામ મળશે. અયુબનું પુસ્તક 18મો અધ્યાય. ત્યારે બિલદાદસુએ ઉત્તર આપ્યો કે ક્યાં સુધી તમે શબ્દોને માટે ફાંદા ગોઠવશો? વિચાર કરો અને પછી એમ બોલીશું. અને પશુઓની માફક કેમ ગણાઈએ છીએ અને તારી નજરમાં અપવિત્ર કેમ થયા છીએ? હે પોતાના ક્રોધમાં પોતાને ફાંસી નાખનાર, શું તારી ખાતર પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે? હા, દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે અને તેના અગ્નિની ચિંગારી ચળકશે નહીં, તેના તંબુમાંનું અજવાળું અંધકારરૂપ થઈ જશે અને તેની પાસેનો તેનો દીપક હોલવી નાખવામાં આવશે, તેના પગલાં મંદ પડી જશે અને તે પોતે પોતાના મનસુબાનો ભોગ થઈ પડશે. તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે, તે ફાંદા પર ચાલે છે, પાસ તેની એડી પકડી લેશે અને ફાંદો એને ફસાવશે. જમીનમાં તેને માટે ગાળો અને માર્ગમાં તેને ફસાવવાને માટે ખાડો ખોદાયેલો છે. ચોમેર તેને ત્રાસ ગભરાવશે અને તેની પૂંઠ પકડશે. ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે અને વિપત્તિ તેની પડખે તૈયાર રહેશે. તે તેના શરીરના અવયવોનો ક્ષય ભક્ષ કરશે, ભયંકર રોગ તેના અવયવોનો નાશ કરશે. પોતાનો તંબુ કે જેના પર તે ભરોસો રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે, તેના ભયના રાજાની હજુરમાં લાવવામાં આવશે. જેઓ તેના નથી તેઓ તેના તંબુમાં વસશે, તેના રહેઠાણ પર ગંધક વરસશે. નીચેથી તેના મૂળ સુકાઈ જશે અને ઉપરથી તેની ડાળી કાપી નંખાશે. તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે અને શેરીમાં તેનું નામ નિશાન રહેશે નહીં. અજવાળામાંથી અંધકારમાં તેને હાંકી કાઢવામાં આવશે અને દુનિયામાંથી તેને નસાળી મૂકવામાં આવશે. તેના લોકમાં તેનો પુત્ર કે પૌત્ર હશે નહીં. જે ઘરમાં તે રહેતો હતો તેમાં કોઈ બાકી રહેશે નહીં. જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેની દુર્દશાના દિવસને જોઈને આશ્ચર્ય પામશે, પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે. નિશ્ચય દુરાચારીઓના રહેઠાણો એવા જ છે અને જેને ઈશ્વરનું જ્ઞાન નથી તેની દશા એવી જ છે. અયુબનું પુસ્તક 19મો અધ્યાય. ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે તમે ક્યાં સુધી મારા જીવને સતાવશો અને શબ્દો મારા ચૂરેચૂરા કરશો? આ 10 વાર તમે મને મેણા માર્યા છે, મારી સાથે નિર્દય રીતે વર્તતા તમને શરમ આવતી નથી? જો મેં પાપ કર્યું જ હોત તો મારી ભૂલ મારી પાસે રહી. જો તમારે મારી કરવો જ હોય અને વિરુદ્ધ દલીલ મારું અપમાન કરવું હોય તો હવે સમજી લો કે દેવે મને ઉથલાવી પાડ્યો છે અને તેણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે. અન્યાયને લીધે હું પોકાર કરું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી. હું મદદને માટે પોકારું છું પણ ન્યાય મળતો નથી. તેણે વાળથી મારો માર્ગ કેવો બંધ કર્યો છે કે હું આગળ ચાલી શકતો નથી અને મારા રસ્તાઓમાં તેણે અંધકાર મૂક્યો છે. તેણે મારો વૈભવ છીનવી લીધો છે, મારે માથેથી મુંગટ લઈ લીધો છે. તેણે ચોગરદમ મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે. તેણે ઝાડની પેઠે મારી આશા જળ મૂળથી ઉખેડી નાખી છે. વળી તેણે પોતાનો કોપ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે, તે મને પોતાના શત્રુ જેવો ગણે છે. તેની પલટણો ભેગી થઈને આવે છે, તે મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે. તેણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે, ઓળખીતાઓ મારાથી છેક અજાણ્યા થઈ ગયા છે. મારા સગા સંબંધીઓએ મને તજી દીધો છે અને મારા દિલોજાન મિત્રો મને ભૂલી ગયા છે. મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ મને પારકા જેવો ગણે છે, તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું. હું મારા ચાકરને હાંક મારું છું અને તે મને ગણકારતો નથી, જોકે હું તેના કાલાવાલા કરું છું તો પણ જવાબ આપતો નથી. મારો શ્વાસ મારી સ્ત્રીને કંટાળા ભરેલો લાગે છે. મારા પોતાના ફરજનની મારે આજીજી કરવી પડે છે. નાના છોકરા પણ મને તુચ્છ ગણે છે. જો હું ઊઠું તો તેઓ મારી વિરુદ્ધ બોલે છે. મારા સગળા દિલોજાન મિત્રો મારાથી કંટાળી જાય છે. મારા વાલા મારાથી ઉલટા થઈ ગયા છે. મારામાં હાડકા અને ચામડી સિવાય બીજું કંઈ રહ્યું નથી. હું માંડ માંડ બચ્યો છું. હે મારા મિત્રો, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો, કેમ કે દેવના હાથે મારો સ્પર્શ કર્યો છે. તમે દેવની પેઠે મને કેમ સતાવો છો અને મારું લોહી પીવા છતાં તમે કેમ ધરાતા નથી? અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે, અરે પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું. તેઓ લોઢાની કલમથી તથા સીસાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે તો કેવું સારું. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ હું દેવને જોઈશ, હું પોતાની મેળે જોઈશ. મારી આંખો તેને જોશે, બીજાની નહીં. મારું હૃદય નિર્બળ થાય છે. જો તમે કહો કે અમે તેને કેવો સતાવીશું, કેમ કે આ બાબતનું મૂળ તેનામાં મળ્યું છે, તો તમે તરવારથી બીઓ, કેમ કે કોપ તરવારથી તરવારની શિક્ષા લાવે છે. એ સારું કે તમે જાણો કે ન્યાય કરનાર એક છે.
અયુબનું પુસ્તક 20મો અધ્યાય. ત્યારે સોફાર નામમાંથી ઉત્તર આપ્યો કે મારા મિત્રો, મારા વિચારો મને ઉત્તર આપવા સૂચવે છે, એને લીધે હું ઉતાવળ કરું છું. મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો અને મારી પ્રેરક બુદ્ધિ મને ઉત્તર આપે છે. શું તું જાણતો નથી કે પ્રાચીન કાળથી, એટલે મનુષ્ય પૃથ્વી ઉપર ઉત્પન્ન થયું તે સમયથી પુષ્પોનો જય જયકાર ક્ષણભંગુર છે અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે. જો તેનો યશ આકાશ સુધી ચડે અને તેનું માથું આપ સુધી પહોંચે, તો પણ તેની પોતાની વિસ્તારની પેઠે સદાને માટે નાશ પામશે. જેઓએ તેને જોયો છે તેઓ કહેશે કે તે ક્યાં છે. તે સ્વપ્નની પેઠે ઉડી જશે અને તેનો પત્તો પણ લાગશે નહીં. રાતના સંદર્શોની માફક તે લોપ થઈ જશે. જે આંખે તેને દીઠો હશે તેને ફરી જોવા પામશે નહીં અને તેનું સ્થળ તેને ફરી જોવા પામશે નહીં. તેના ફરજન દરિદ્રોની મહેરબાની શોધશે અને તેના હાથ તેનું ધન પાછું પામશે. તેનામાં જોવાનીનું જોર છે પણ તેની સાથે દૂરમાં મરી જશે. જોકે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, જોકે તેને પોતાની જીભ તરે છુપાવી રાખે છે. જોકે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોંમાં ને મોંમાં જ રાખી મૂકે છે. તો પણ તેના આંતરડામાં તેના ખોરાકને અજીર્ણ થઈ ગયું છે. તેના પેટમાં સર્પનું ઝેર થઈ ગયો છે. તે દ્રવ્ય ઘરી ગયો છે, પણ તેને તે ફરી ઓકી કાઢવું પડશે. દેવ તેના પેટમાંથી તે ઓકી કઢાવશે. તે સર્પોનું ઝેર ચૂસશે, નાગનો દંશ તેનો સંહાર કરશે. નદીઓ અને માખણ તથા મધની રહેતી ધારાઓ તે જોવા પામશે નહીં. જેને કાંઠે તેનો શ્રમ કર્યો હશે તેને પાછું આપવું પડશે અને તેને ઘરે જવા પામશે નહીં. તેને જે સંપત્તિ મેળવી હશે તેથી તેને આનંદ થશે નહીં, કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે તથા તેઓનો ત્યાગ કર્યો છે. જે ઘર તેને બાંધ્યું નહોતું તેને જોર જુલમથી લઈ લીધું છે. તેનામાં કઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માનતો હતો તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહીં. એને ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નહીં, માટે તેની આબાદાની ટકશે નહીં. તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે. પ્રત્યેક દુઃખીજનનો હાથ તેની વિરુદ્ધ થશે. તે પોતાનું પેટ ભરવાની અણી પર હશે, એટલામાં તો દેવનો કોપ તેના પર ઉતરશે. તે ખાતો હશે એટલામાં તેના પર તે વરસાવવામાં આવશે. લોઢાના શસ્ત્રથી તે નાશશે અને પિત્તનું ધનુષ્ય તેને વીધી નાખશે. તે તેને ખેંચી કાઢે છે ત્યારે તેના પેટમાંથી નીકળે છે. તેની ચણકતી પાણી તેના પિત્તાશયમાંથી નીકળે છે. તેના ઉપર ત્રાસ આવી પડ્યો છે. તેના ધન ભંડારને ઠેકાણે કેવળ અંધકાર તેને સારું રાખી મૂકેલો છે. કોઈ માણસે નહીં સળગાવી હોય એવી આગ તેને ભસ્મ કરશે. તેના તંબુમાં જે કંઈ હજી બચ્યું હશે તેને તે બાળી નાખશે. આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે અને પૃથ્વી તેની સામે ઉઠશે. તેના ઘરની સમૃદ્ધિ લોપ થશે. દેવના કોપના દિવસે તે વહી જશે. દુષ્ટ માણસને દેવ તરફથી મળેલો હિસ્સો તથા દેવે તેને ઠરાવી આપેલું વતન આજ છે. ઈશ્વર પિતા તેને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.